રાત દરબારમાં લઈ ગયો. હું ટૂંકામાં ટૂંકું કહેવા માંગુ છું, હા લઈ ગયો. રાજા જોડે પરિચય કરાવ્યો, આ મારા મિત્ર છે, એથેન્સ માં બહુ માનવંતા છે, પ્લેટો. આ રાજા સાહેબ છે, થઈને તમે બે બેસો, હા બે કલાક પછી ભોજન સમયે હું 1 વાગે આવું છું લેવા. રાજાએ કીધું, રાજકુમારી આવી છે, આવી છે, આવી છે, રાણી આવી છે, આવી છે, આવી ચાલ્યું રે ચાલ. હું માં દુખી છું, કહો તમે. બેટોએ કીધું, બધો વાંક તમારો છે. એ મારો મારો શૈલકૃત રાજાનો છે કોઈ? એકદમ 4 ચોકીદારોને પકડો, પકડો અને જેલમાં લઈ જાઓ. રાજા વાજા ને વાંદરા આ બધા આ દાખલા પરથી કહેવત પડ્યો. હા નહીં તો એમને એમ કહેવતો નથી પડી. રાજા વાજા ને વાંદરા સરખાવ સરખાવ પેટો ને જેલમાં પૂરી દીધું. જેલમાં 3 કલાક થયા, 1 વાગ્યો પેલા આવ્યા. હા પેટો સાહેબ તમારી, તું એનો મિત્ર છે, જેલમાં એને પૂર્યો છે. સાહેબ તું કહો છો, હું લોન પર લઈ આવ્યો છું, એટેન્સી ગરબડ કરી તને પૂરી દઈ. પેલો મિત્ર એક અક્ષર બોલ્યો, ચાલી ગયો ઘેર જઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. અરે મને ક્યાં ખૂબ બુદ્ધિ થઈ, હા હું પ્લેટો સાહેબ નહીં લઈ આવ્યો, 3 ગાડામાં મૂકી જવાનું મેં વચના. હું તમને ઇતિહાસનો પ્રસંગ કહું છું. 1 મહિનો થઈ ગયો, 2 મહિના, 2.5 મહિના પેલા મિત્ર ને ઊંઘ નથી આવતી. ના આવે કેવી રીતે આવે, કેવી રીતે આવે? 10 મિલિયન નું કોઈ ઘરેણું હું તમારી પાસે લાવ્યો હોઉં, હા કે ભાઈ મારે ત્યાં દીકરીના દીકરાના લગ્ન છે, આપી જઈ 3 દાડામાં, અને જો આપી ન શકું મને હું કેમ આવે? તમે વિચાર કર. એને ઘર બાર બધું વેચી કાઢ્યું, શારીરિક બધા પૈસા ભેગા કર્યા, બધા ભેગા કર્યા, એક થેલી બનાવી. થેલી લઈ 2.5 મહિને 1 વખત રાત્રે 11:30-12 વાગે વયોવૃદ્ધ જેલર ને ત્યાં પહોંચી ગયો. જેલરે જોયું, જેલર તો ઓળખ, સાયરેક્યુ તો એવું હતું, એકબીજા એકબીજાને ઓળખતા. એને કહ્યું, તમને થેલી આપવા આવીશ, હું લઉં નહીં જેલર. ના લાજ કરતી આપવા આવ્યો, મેં ઘર બહાર બધું વેચી નાખ્યું, જો આ છરી લઈ આવ્યો છું, હવે છાતીમાં ઉલાવી દઉં. તમે આ થેલી એટલે રાખજો, તમે મારા મિત્રની સંભાળ રાખી શકો. જેલરે કહ્યું, તમારો મિત્ર એટલો એટલો સજ્જન છે, 50 વર્ષના સાયરેક્યુ જેલના વડા તરીકે આવો કેદી મેં જોયો નથી. હું આપણા રાજાને તો સમજું છું ને તમે સમજો છો, અને ભીતને કાન હોય છે એટલે કઈ બોલવા જેવું નથી. હા પેલા એ કીધું, બસ હું જઈશ, તમે તમે કાલ મને મરેલો સાંભળો ને આશ્ચર્ય નહીં પામતા. તમે એને સાચવજો, બસ બીજું તો શું થાય, હું કઈ રીતે એને લાગ્યો છું, એથેન્સમાં મોડું શું બતાવું. ઇન શોર્ટ જેલર ઉભા થઈ ગયા. જેલરે કીધું, નીચે નીચે આજે જ રાત્રે 2:30 વાગે તમે પાછલા દરવાજે 2 ઘોડા લઈને ઉભા રહો. પાછલા દરવાજે 2 ઘોડા લઈ અને તમે ઉભા રહો પાછલા દરવાજે. એક ચોર બારી છે, હું આવું છું, આ થેલી લઈ જાઓ. એને કીધું, મારે હવે સાયરેક્રિસમાં રહેવું નથી, મારું સાર્થક થઈ ગયું જીવન, પગે લાગ્યો. તમે મારા પિતા તુલ્ય છો, જેલરે કહ્યું ત્યારે કૃષ્ણ રાજા મને જેલમાં પૂરી ગયો ને ભલે પૂરી કઈ વાંક વગર હવે સજ્જન માણસને જેને જેલમાં પૂર્યો છે મને ચૂલી પર ચડાવશે ને ભલે ચડાવે બસ પાછળ બે ઘોડા ઉભા રાખ્યા રાત્રે 2:30 વાગે બારી ધીમેથી ખુલી પ્લેટો બહાર નીકળ્યા જેલરે આમ કરીને માંગણી કરી બે ઘોડા ઉપર છે એમનો મિત્ર ઘોડા ઉપરથી ઉતરી આવેલા ધીમેથી હાથ પકડી ભાઈ ભાઈ વિશ કરું છું તમને ગોડ બ્લેસ યુ ચાલી ખબર પડી બીજે દાડે કોણ જાણે જેલમાંથી કઈ રીતે ફેટો નથી ગયા રાજા ભારે ખીજાયા રાજા શું કરી શકે હું વધારે લંબાણ તમને કરતો નથી બીજો 1 મહિનો પથાર થઈ ગયો 1.5 મહિનો પથાર થઈ ગયો અને 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 એક વાર રાજા બેઠેલા ચિંતામાં અને રાજાને આવ્યું ચાલે પ્લેટો કહી રહ્યા હતા ભૂલ તમારી છે મેં પ્રેમ કર્યો નથી એકદમ ઉભા થયા હું ઘણું ટૂંકામાં કહું છું હા હા અરે પેલી પેલી દીકરી હતી ને એના રૂમમાં ગયા બારનું માદું ફિક્સ કર્યું હતું ખોલી નાખ્યું દીકરીને આશ્ચર્ય થયું જાણે બાપ આવ્યો રાક્ષસ આવ્યો આવ્યા આવીને રાજકુમારીને કે બેટા માફી માંગુ છું તારી સંસ્કૃત પ્રાકૃતમાં નતું કીધું ખામે મી સબે જીવે સબે જીવા આ જ કીધું તું તારી માફી છોકરીને આશ્ચર્ય થઈ ગયું 21-22 વર્ષની છોકરી એને થયું બાપ માફી માંગે એને કીધું મેં ઘણી ભૂલો કરીશ તારે મારી આપણી ગાડી ચલાવના જોડે પરણ ખુશીથી પરણ હતું પણ ધ્યાન રાખ એનો તારા ઉપર પ્રેમ છે ને એની ખાતરી તો કરી લે દીકરીએ કીધું બાપુ મારે નથી પરણવું એને તમે પરણાવો ત્યાં પરણ બદલાઈ ગયું બધું બદલાઈ ગયું સીધા રાણી પાસે ગયા રાજા પતી ગયું કુટુંબનો મેળ થઈ ગયો મને કોઈ વાત તમે એટલા હોશિયાર છો ને સમજા કે નહીં સમજી લેશો આખી વાત હા પૂરું થઈ ગયા પછી એને વિચાર કર્યો પ્લેટોની માફી માંગવી જોઈએ પોતે સાયરેક્યુઝ ગયા સાયરેક્યુઝ જઈને હા પ્લેટો સાહેબના ઘેરે ગયા સાયરેક્યુઝ શું એથન ગયા સોરી હા ક્ષમા કરજો એથેન્સ ગયા એથેન્સ જઈને પ્લેટોના ઘેરે ગયા સેક્રેટરીએ કહ્યું 3 દિવસ સુધી સાહેબ મળી શકે એમ બધા એપોઇન્ટમેન્ટ આ ડાયરી જુઓ બધા મારે 2 મિનિટ મળવું છે 2 મિનિટ બે જ મિનિટ 2 મિનિટ હું 120 સેકન્ડથી 61 સેકન્ડ નહીં લઉં હું એમને પગે લાગી નીકળી જઈ એમનું શિડ્યુલ બહુ બિઝી છે તમે તમે એમને કહો તો એટલા ઉદાર છે ને એ કોણ સાયરે કૃષ્ણ રાજા કે છે સેક્રેટરી અંદર જઈને કીધું કે સાહેબ કોઈ સાયરે કૃષ્ણથી આવ્યું છે 2 મિનિટ મળવું છે કે 161 સેકન્ડ નહીં લો ચંડ કૌશિક ની વાત સાંભળી ભગવાન ત્યાં ગયા તમે જો ભગવાન નો જીવન પ્રસંગ સાંભળ્યો હોય તો લોકોએ કહ્યું પ્રભુ એ રસ્તે નહીં જતા આ ટૂંકો રસ્તો છે ભયંકર ઝેરી નાક ત્યાં બેઠો છે આમ જોશે ને ભટમ થઈ જશો આ રસ્તે જાઓ આ લાંબો છે પણ સેફ સિક્યોર છે હેમચંદ્રાચાર્ય મહારાજે ચરિત્રમાં લખ્યું છે પ્રભુ 1 મિનિટ ઉભા રહ્યા ઉપયોગ મૂકી એમને જોયું ચંડ કૌશિક અરે રે કોણ જશે આ રસ્તે હું નહીં જઉં તો ભગવાન એ રસ્તે ગયા મહાપુરુષો આવ્યા વગર રહે નહીં આવ્યા બહાર પ્લેટો, પ્રસંગ પૂરો કરું છું. પ્લેટોએ આવીને કહ્યું, ફરમાવો તમે બેઠો બિરાજો. ત્યારે કે તો રાજા ઉભેલો, બેસો બોલો શું પ્રોબ્લેમ છે તમને, બે મિનિટ નહીં પાંચ મિનિટ લો. માફી માંગવા, શેની માફી? હે, મેં તમારી પત્તે દૂર, તમે કોણ છો? હું સાયરેકિસનો રાજા છું. એનું શું છે કે મેં તમને 2.5 મહિના જેલમાં પૂર્યા? ઓહો, આવી નિરર્થક વાતો મગજમાં રાખવા માટે મારા મગજમાં જગ્યા નથી. અને અમારું મગજ એ ગોડાઉન છે કે જેમાં બધી નિરર્થક વાતો ભરી છે. હા, 20 વર્ષ પહેલા ઇન્ડિયા ગયા, હા, ત્યારે પેલા એ આપણને બોલાવ્યા નહોતા. બધું ભરેલું છે. કથા પૂરી થાય છે. દરેક પ્રસંગ પૂરો તો થવાનો, એક જ પ્રસંગ આપણો પોતાનો, આપણી કથા આપણે પોતે પૂરી કરવાની છે. ખામે મી સબ જીવેની વાતો. આજનો સંવત્સરી મહાપર્વનો દિવસ, વર્ષમાં આવું એક જ, આ એક જ મહાપર્વ છે જગતમાં. હોલીડે જુદા જુદા ધર્મના ઘણા આવે છે. જૈનોનું એક જ પર્વ જો હોય ને, ક્ષમાપના પર્વ છે. સંવત્સરી એટલે ક્ષમાપના, ભવાંતરની ક્ષમાપના માંગેલી માફી આપી દેવી. પહેલા માફી માંગી લે. મને ઘણા કહે છે, કિરણભાઈ મૃત્યુ પામી ગયા, હવે શું થઈ શકે? હા, જે મૃત્યુ પામી ગયા, માં જોડે એવું ખરાબ વર્તન કર્યું તું. હા, 4 ભાઈઓ હતા. એક જણે આવીને મુંબઈમાં ઘોડીજી સાંભળનારે કીધું, 4 ભાઈઓ હતા, સમજાય? એક એક મહિનાના વારા કરો, હું જ રાખું. અરે, હું રાખું છું વાત છે, માના વારા કર્યા હતા. અમે આજે તમારો વાર્તાલાપ સાંભળી અમને લાગે છે. મેં એકવાર વાર્તાલાપમાં કીધું, 7 દીકરા હોય ને એક માં સાચવી લે, અને 4 દીકરા એક માને ન રાખી શકે. પ્રસંગો હું તમને કેટલા કહું, આ પ્રસંગો એ જીવંત બોધ છે, એ સૂત્ર છે. એમને મને કીધું, માં તો મૃત્યુ પામ, આ ભાઈ નેતા ને પેલા ભાઈ નેતા, હવે શું કરું? રડી પડ્યા મરીન ડ્રાઈવ મારે ઘરે આવીને. મેં એમને આંસુ લીછ્યા. મેં કીધું, ભગવાને માર્ગ બતાવ્યો છે, અને ભગવાન માર્ગ બતાવે, ભગવાને બતાવ્યો છે. ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ બતાવ્યો છે, અદ્ભુત બતાવ્યો છે. મૃત્યુ પામ્યા હોય ની આગલા ભાવમાં તમે ક્ષમા માગી લો, ક્ષમા આપી દો, પતી ગયો. એક્નોલેજમેન્ટ ફોર્મની જરૂર નથી. હા, કે પેલો એમ કે હા મેં તમને ક્ષમા આપી, અને આપણે કહીએ મેં માગી, હા, તો જ લીગલાઇઝ થયું. ના 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 ના, પ્રકૃતિના હું એટલો વિસ્તાર કરી શકું એમ નથી. ઘડિયાળ એટલી ઝડપથી ફરી રહી છે. આ છેલ્લો વાર્તાલાપ મારે અત્યંત ભાવથી તમને પૂરો કરવો છે, હૃદયની અંદર તમને આવી જાય. મહાપુરુષોની માફક કઈ નહીં, તો આજે તમે એક સંકલ્પ કરો કે આપણે 20% ઉદાર થઈ ગયા. 20%. મને એક પ્રસંગ યાદ આવે છે. હા, આઝાદ મેદાનની અંદર સુભાષચંદ્ર બોઝનું લેક્ચર હતું, હું હતો એમાં, મુંબઈની અંદર. અને સુભાષ બાબુ ઉપર કોઈએ જોરથી ચંપલ ફેંક્યું. મને પણ થયું, અરે, હા, સુભાષ બાબુએ ચંપલ હાથમાં લીધું. હું શીખ્યો છું આ વાતોમાંથી. ઊંચું કરીને કીધું, કૃપા કરી બીજી ચંપલની બીજી જોડી મોકલો, કોઈને ઉપયોગમાં આવશે. તમને ખ્યાલ આવે છે? હા, એને ચંપલ માર્યું ને એનો આભાર માનું છું, પણ બીજી મોકલી આપો. હા, એક ચંપલ શું કામ લાગે? તમે બીજું એ મારો ને કોઈને ગરીબને પહેરવા ઉઘાડ પગાને કામ લાગશે? ગાંધીજી ઉપર ઘણા કાગળો આવતા હતા. એક કાગળ એવો હતો, એકલી ગાળોથી ભરેલો, મૂડી બીભત્સ ગાળોથી ભરેલો. મહાદેવ દેસાઈએ કીધું, બાપુ કાગળા નહીં વાંચું. અરે મારા સેક્રેટરી થઈ બધા કાગળ વાંચો તો? મેં કીધું વંચાય એવો નથી. બાપુ કે મને આપ, હું વાંચું. ના બાપુ, એ વાંચો કાગળ. સાચો હું કાગળ ફાઇલમાં મૂક્યું. સાચ સાંજ પડે ને એ કોના કોના શું જવાબ આપવાના છે? બાપુ પોતે બાપુ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. હા ભાઈ, તમે મારા બાપુ ન સમજો પાછા. હા હા, એ તો ભલું પૂછું. હા, તમે સમજ્યા કે નહીં, એટલે સાંભળવામાં ભૂલ ના થાય. હા, માધવ દેસાઈએ પૂછ્યું કે બાપુ પેલો કાગળ કઈ જવાબ લખવાનો છે કે ફાડીને ફેંકી દઉં? બાપુએ કીધું એમાં ટાંકણી છે, કાઢી લેજો, કામ લાગશે. તમને સમજે? એ કામની ચીજ છે, એમાં ટાંકણી લગાડેલી, ત્રણ ચાર ગાળો ભરેલી એવા કાગળોને ટાંકણી હતી. બાપુ કે એમાં ટાંકણી છે, કામની છે, કાઢી લેજો બસ, બાકી ફાડીને કચરા ટોપલીમાં ફેંકી દેજો. હું સમજ્યા ને, મોડું થઈ ગયું, ખૂબ મોડું થઈ ગયું. ભગવાનના સમવસરણમાં ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વિમાનો સાથે આવેલા, એટલે સાધ્વી મૃગાવતીને ભાન ન રહ્યું. પ્રભુની વાણી સાંભળવામાં, ભગવાનને સામે જોવામાં સાધ્વી મૃગાવતી એટલા તદ્રુપ, એટલા તન્મય, એટલા તદાકાર થઈ ગયા, એટલા તદાકાર થઈ ગયા, એમને ભાન નહીં રહ્યું. ચંદનમાળાને ભાન રહ્યું કે રાત પડી ગઈ, એટલે ચંદનમાળા ઉઠી ગયા અને ઉપાશ્રયમાં ચાલી ગયા. મૃગાવતી નહીં ઉઠી. સૂર્ય ચંદ્ર વિમાન સાથે જતા રહ્યા, અંધારું થઈ ગયું. એ મૃગાવતીને થયું, અરે રાત પડી ગઈ, એટલે મૃગાવતી ઉઠ્યા, ઉપાશ્રયમાં આવ્યા. ચંદનમાળાએ ઠપકો આપ્યો, ભગવાન વર્ધમાન સ્વામીની સાધ્વીને મોડી રાત સુધી નગરની બહાર રહેવું ન સોંપે. ભગવાન આપણને સાધ્વીને બહાર જુએ, કોઈ કોઈ ગામનો કોઈ નગરવાસી આપણી સાધ્વીને ગામ બહાર જુએ, ભગવાન માટે શું માને? હા, મહાવીરની સાધ્વી આવી છે, મારી ભૂલ થઈ ગઈ, મૃગાવત થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, ફરીથી નહીં કરું, તમે આ વખતે ક્ષમા કરો. પ્રખ્યાત પ્રસંગ છે, તમને બધાને ખબર હશે, હોવો જોઈએ. તમે મને કહો ને, અમને તો ખબર નથી, માફ કરજો, હું માફ ના કરી શકું તમને. હા, ચંદનવાળા તો સુઈ ગયા, ચંદનવાળા એ રાત જોતા હતા કે મૃગાવતી સાધ્વી હજી કેમ ના આવી, કેમ ના આવી, કેમ ના આવી, સુઈ ગયા. દરરોજ રાત્રે ગુરુજીના પગ દબાવવાનો મૃગાવતીનો નિયમ હતો, એટલે શરીર દબાવતા હતા મૃગાવતી, અને મનમાં ભાવધારા ચાલી ચાલી નહીં, ચડી ઉપર. ઓહો, ધનભાગ્ય, ભગવાન જેવા મળ્યા, અને આવી માતાથી પણ અધિક ગુરુજી મળી. એક એક ભૂલ પણ હોય તરત બતાવે, ધન્ય છે. ભાવધારા એવી ચાલી, હા, કેવળ જ્ઞાન થઈ, પણ દબાવતા દબાવતા કેવળ જ્ઞાન, છતાં ગાઢ અંધારું હતું, ગાઢ અંધારું, ઉપાશ્રયમાં ગાઢ અંધારું જ હોય. એક કાળો નાગ એક બાજુથી નીકળ્યો અને આમ જતો હતો, અને ચંદનબાળાનો હાથ છૂટા આમ હતો આમ, અને એ કાળા નાગના રસ્તામાં આવતું હતું, એટલે મૃગાવતીએ હાથ આમ કરી અને આમ કર્યો. ચંદનબાળા જાગી ગયા, નાક પસાર થઈ ગયો કાળો, કેવલ નામથી મૃગાવતીએ નાગ જોયો એટલે એમને હાથ આમ કરી નાગને માર્ગમાં વિઘ્ન ન થાય અને ગુરુજીને નાગ કરડે નહીં કે કંઈ તકલીફ ન થાય, હાથ આમ કરીને આમ કર્યું. ચંદનવાળાએ કહ્યું, મૃગાવતી તમે મારા હાથને કેમ સ્પર્શ કર્યો? મૃગાવતીએ કહ્યું, હા ગુરુજી, એ કૃષ્ણ સર્પ આ માર્ગે જઈ રહ્યો હતો. હા શિષ્યને કેવળ જ્ઞાન પહેલા થાય અને ગુરુનો વિનય કરે, આ જુઓ, તમે એને સમજવા પ્રયત્ન કરો ડેપ્થમાં જઈને. એકદમ ચંદનબાળા બેઠા થઈ ગયા. ચંદનબાળાએ કહ્યું, આ અંધારામાં મારા હાથના ટેરવા મને દેખાતા નથી, તમને કાળો નાક ક્યાંથી દેખાયો? તમારી કૃપાથી જ્ઞાન વડે દેખાયો. કેવું જ્ઞાન? આવીને ચાલ્યું જાય એવું, આવીને ન ચાલ્યું જાય એવું. મૃગાવતીએ કહ્યું, તમારી કૃપાથી આવીને ન ચાલ્યું જાય એવા જ્ઞાન વડે, કેવળ જ્ઞાન વડે. ઓ હો, બેઠેલા એવા ચંદન બાળા ખમાવા લાગ્યા, તમારા જેવાને મેં આટલો ઠપકો આપ્યો. ભગવાનની શિષ્યાઓને જોઈ બીજા શું કહેશે, બાર ભટકો છો મોડે સુધી, અરે 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 અરે, અને તમે સહન કરી લીધો. ધન્ય ચંદન બાળાને કેવળ જ્ઞાન થયું. હું તમને બધી શાસ્ત્રની વાતો કહું છું, હા હું તમને ખમવું અને ખમાવવું, ખમવું અને ખમાવવામાં એટલો ફોર્સ છે, એટલું બળ છે કે તમે કલ્પી ન શકો. તમે ને હું કલ્પી ન શકીએ એટલો ફોર્સ ને એટલું બળ છે. આજે એ દિવસ છે, હું અને તમે સંવત્સરિક પ્રતિક્રમણ ચાલતું હોય ત્યારે પોતાના આત્માને ડીપર ઓફ ધ ડીપર ખોજ કરીએ કે અંદર કોની કોની પ્રત્યે કયા અમલ રહ્યા છે. ખમાવી લઈએ. આ એ દિવસ છે વેર ભાવના ઝેરને અમૃતમાં પલોટવાનો આજનો દિવસ છે. આજનો દિવસ એ સામાન્ય નથી. ધર્મ માટે હું તમને જે કહું, ઘણા ઘણા પુષ્કળ દાખલા, એટલા બધા દાખલા છે, સમય પૂરો થશે, આપણો સમય પૂરો થશે. સમજ્યા કે નહીં? શું હું તમને વિનંતી જે બે હાથ જોડીને કરું છું, તમે ભગવાનની ઝીણવાણીનો જો સ્વાધ્યાય કરશો ને, તમને ધીમે 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 ખુલતું જશે. તમને એ ચીજો ખુલતી જશે. કારણ કે એ દ્રવ્યાનું યોગ જે છે એનું ગણિત જીવનમાં કેમ બેસાડવું? સમજ્યા ને? એ સ્વાધ્યાય શીખવે છે, સ્વનું અધ્યયન. પોતે પોતા તમે તદ્દન સામાન્ય લો, આ ઝેરને અમૃતમાં પલોટવાની પ્રક્રિયા, સબલાઇમ આર્ટ ઓફ ફર્ગીવનેસ, ફર્ગેટ એન્ડ ફર્ગીવ પ્રેક્ટિકલમાં. હવે બિલકુલ નીચે લો, ધર્મ શું છે? મને એક પ્રસંગ યાદ આવે છે. કલિંગ દેશમાં વરસાદ થયો નહીં, દુકાળ પડ્યો. આ રાજાએ કહ્યું, હા દરેક જણ પોતાના પાડોશીને મદદ કરી શકે એમ હોય છે. વ્રત પૂરું થઈ ગયું, બીજે વર્ષે દુકાળ પડ્યો. રાજાએ કહ્યું, રાજ્યના અન્નના ભંડારો ઉઘાડી કાઢો, ભૂખ્યાઓને અન્ય આપો. ત્રીજે વર્ષે દુકાળ પડ્યો. રાજાને આશ્ચર્ય થયું. રાજાએ કહ્યું, હું ધર્મ કરતો નથી. ધર્મ એ ધરી રાખે છે, ધર્મ કરે. કોઈ દાડો હસ્તિનાપુરમાં દુકાળ પડતો નથી. તમે એમ કરો, 500 મંત્રીને તૈયાર કર્યા, તમે હસ્તિનાપુર જાઓ અને હસ્તિનાપુર જઈ ત્યાંના રાજાને પૂછો, ધર્મ શું છે અને અમારે જીવનમાં કેમ ઉતારવું. કલિંગ દેશના રાજા વિનંતી કરે છે. હસ્તિનાપુરના રાજાને ખબર પડી કલિંગના 500 મંત્રીઓ આવે છે. હસ્તિનાપુરના મંત્રીઓએ કીધું, સાહેબ કલિંગ દેશમાં 3 વર્ષથી દુકાળ છે. રાજાએ કહ્યું 500 ગાડા અનાજના ભરીને તૈયાર રાખો, એમને ખોટી ના થવું પડે. આવી રહ્યા હશે, આપને કહીશું તમે જલ્દી આ અનાજ લઈને જાઓ, બીજું જોઈએ તો અમને કહેજો. મંત્રીઓ આવ્યા, રાજાએ કહ્યું અનાજ લઈ જાઓ. એને કહ્યું અત્યારે રાજભંડારમાં અનાજ છે, અમે બીજા કામ માટે આવ્યા છીએ, ધર્મ શું છે એ તમે અમને લખાવો. કલિંગ દેશના રાજાએ વિનંતી કરી છે કે અમારે ધર્મનું આચરણ કરવું છે. હસ્તિનાપુરના રાજાએ નીચું જોયું, એને કહ્યું હસ્તિનાપુરના રાજા, સાંભળજો તમે, 12 વર્ષ દુકાળ ચાલશે તો હસ્તિનાપુર કલિંગને મદદ કરશે. ધર્મ શું છે એ હું કેમ કહી શકું? 500 મંત્રીઓ કેમ, તમે ધર્મનું પાલન કરો છો. હસ્તિનાપુરના રાજાએ કહ્યું છેલ્લી કારતક સુદ પૂર્ણિમાને દાડે અમારે ત્યાં ઉત્સવ થાય છે, હું હાથી ઉપર બેસું, બધા નગરજનો ગામની બહાર આવે, મોટી ખુશાલી થાય. રાજા પોતે 4 દિશામાં 4 બાણ ફેંકે, એક આખો આખો ઉત્સવ થાય અને લોકો દોડે એ બાણ લાવવા. 3 બાણ 3 દિશામાંથી આવ્યા. આ વર્ષે પૂર્ણિમાને દાડે 4th બાણ મેં જે દિશામાં ફેંક્યું તું કોઈને મળ્યું નહીં, કારણ કે પછી બક્ષિત આપું જે આવ્યા એટલે ઉત્સવ થાય, મળ્યું નહીં. એક મોટું સરોવર એ દિશામાં આવેલું છે, મને થયું એ સરોવરમાં બાણ પડ્યું હશે, અને 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 કોઈ મત્સ્ય ને માછલા ને ભીજી નાખ્યું હશે. મને દરરોજ રાત્રે ઊંઘ આવતી નથી. મારા જીવનમાં જો હું પરિપૂર્ણ ધર્મ ન પાળી શકું તો હું તમને ધર્મ કેમ કહી શકું? તમે કૃપા કરો, મારા વૃદ્ધ માતા છે રાજમાતા હસ્તિનાપુરના, તમે એની પાસે જાઓ, ધર્મનું પાલન એ કરે છે. માતા પાસે 500 જણ ગયા, માં તમે કહો કલિંગમાં દુકાળ છે, ધર્મ કેમ કર? માતાએ કહ્યું તમે કહો તો જે રત્નો મારી પાસે છે એ બધા આપી દઉં તમને, કલિંગના ભૂખ્યા લોકોને અનાજ પૂરું પાડવા. ધર્મ શું છે એ કેમ કહી શકું? બન્યું એવું કે પડોશી રાજાને ત્યાંથી એક મોતીનો હાર આવ્યો અને લક્ષ કિંમતને એક રત્ન કંબળ આવી. રાજાએ કહ્યું માતાને મોકલો, 2 ભાઈઓની 2 વહુઓ છે, એક હું રાજા તરીકે અને બીજો નાનો ભાઈ યુવરાજ છે, માં જેને ઠીક લાગે એને મોકલી આપે. માએ કહ્યું મંત્રીઓને કે મને નાના દીકરાની વહુ ઉપર વધારે પક્ષપાત છે, એટલે મેં 100,000 સોના મોરના મૂલ્ય વાળું રત્ન કંબળ નાનાની બહુને મોકલ્યું અને એક મોતીનો હાર હતો 5,000 રૂપિયાની કિંમતનો એ રાણીને આપ્યો. મને મેં કરેલો અન્યાય ખટક્યા જ કરીશ, હું તમને ધર્મ કઈ રીતે કહી શકું? તમારે ધર્મ જાણવો જોઈએ. મારા મોટા દીકરાની વહુ જે રાણી છે એની પાસે જાઓ. એની પાસે ગયા, પેલીએ કીધું મારા બધા ઘરેણા આપી દઉં, ધર્મ તમને કઈ રીતે કહી શકું? અરે બધા આ કે છે એ કે સમજ્યા કે નહીં કહું તમને. દશેરાને દાડે અમારે ત્યાં સવારી ચડી છે, રાજા હાથી ઉપર બેસે, મારો જે દિયર છે મારા દીકરા જેવો છે, એક સફેદ ઘોડા ઉપર સવાર થયેલો, ઝૂલું સરઘસ નીકળ્યું હું અટારીમાંથી ઊભી જોતી હતી, મારા દિયરને જોઈને એક દુર્ભાવની રેખા પસાર થઈ ગઈ. ધર્મ શું છે હું તમને કેમ કહી શકું? તમારે ધર્મ શું છે જાણવું છે, મારા દિયર પાસે જાઓ. દિયર પાસે ગયા, દિયરે કહ્યું, એક દિવસ હું દરરોજ મારી માતાને, વડીલ બંધુને અને માતા તુલ્ય ભાભીને પગે લાગવા માટે મોટા રાજમહેલમાં જઉં છું, અને એક દિવસ રથમાં બેસી હું રાજમહેલ ગયો. રથની અંદર મેં મારા તલવારને મૂકી રાખી, હું આવવાનો હતો ઉપર પગે લાગીને. એટલે મારા રથનો ચલાવનાર સારથી અને મારા બોડીગાર્ડો ઘોડા ઉપર બાલા લઈને ઉભેલા, હું મહેલમાં ગયો. જઈને માતાને પગે લાગ્યો, પિતા તુલ્ય વડીલ બંધુને પગે લાગ્યો, માતા તુલ્ય ભાભીને પગે લાગ્યો. માએ કહ્યું, બેટા આજ ઘણે દાડે બે ભાઈ ભેગા બેસીને જમો ને. ભાભીએ આગ્રહ કર્યો, હે ભાઈ રોકાઈ જાઓ, ઘણો વખત થયો તમે સાથે જમ્યા નથી. ભાઈએ પણ કહ્યું, તો આજે હવે જમીને છે. રહી ગયો, બધું થતા 1.5-2 કલાક થયા. વાદળા એકદમ ઘેરાઈ ગયા, વરસાદ ધોધમાર પડવા લાગ્યો. માતાએ કહ્યું, આટલા વરસાદમાં જવાનું હતું, હવે રાત્રે અહીંયા સુઈ જા, વરસાદ રહે જ નહીં, વીજળીઓ થવા લાગી. હું રોકાઈ ગયો. સવારના જ્યારે ગયો, ઉતર્યો મારા મહેલમાં જવા, એ વખતે લગામ ચાલી સારથી આખી રાત આમ બેઠેલો, અને 4 બોડી ગાર્ડો ઘોડા ઉપર ભાલો હાથમાં રાખીને ઉભેલો. અરે હું ભૂલી ગયો આ લોકોને નીચે કેવડાવવાનું. મારી બે દરકારી માટે, unless and until what we have learned, LEARNED, if we have not lived, so we have not learned it. આપણે જીવનમાં જો જીવી ન શકીએ તો આપણે શીખ્યા નથી, સમજી રાખજો. તમારે જો જાણવું છે તો તમે તમે મંત્રી પાસે જો. મંત્રી આવે જ આ બધાની બે વાત છે. અહીંયા મેં તમને કીધું ને, પ્રતિક્રમણનો વખત થઈ જશે, મારે હવે વાર્તાલાપ પૂરો કરવાનો છે. હા, એને મંત્રીએ કહ્યું, ધર્મ નહીં કહી શકું, નગરથેઠ પાસે જાઓ. નગરથેઠે કહ્યું, ધર્મ નહીં કહી શકું, પોળિયા પાસે જાઓ, નગરના હસ્તિનાપુરના. પોળિયાએ કીધું, ધર્મ નહીં કહી શકું. એક દાડો રાત્રે એ કઠિયારો ગામનો, એને મને કહ્યું કે પોળિયાજી, પોળિયું એટલે ગામનો ભેગ સાચવનાર, હું લાકડા કાપવા બહાર જઉં છું, મોડી રાત્રે આવું, તમે પોળ ખોલજો. મેં કીધું ભલે. ગયો, આવ્યો રાત્રે મોડા. એને કીધું, પોળિયાજી પોળ ખોલો, એટલે હું નીચે ઉતર્યો, મેં બારી ખોલી નાની, આખી પોલ તો ખોલાય જ નહીં એને આવવા માટે. એને ભારા બાંધેલા હતા, એ અંદર નાખ્યા એક પછી એક, અને એક બાઈ અંદર આવી, સમજ્યા કે નહીં, અને પછી પોતે આવ્યું. મેં કહ્યું, હા કઠિયારાજી, મોડી રાત્રે પત્ની સાથે નગર બહાર ન રહેવાય, તો મારી બહેન છે, મારે પૂછવું જોઈતું હતું કે ભાઈ કોણ છે. આટલો વિવેક, ડિસ્ક્રિમિનેશન પાવર. હું તમને ધર્મની સૂક્ષ્મતા કહું છું, સ્વાધ્યાય વગર નહીં સમજાય. એને કીધું, આની પાસે. અરે અરે, કથા એટલી મોટી છે ને, 3 દાડા ચાલે, રોજ 1.5 કલાક કહીએ તો. હા, અને મારું અને તમારું ખુલી જાય અંદર. હા, છેલ્લે એને કહ્યું, તમારે ધર્મ શું છે જાણવું છે, હસ્તિનાપુરની નાચનારી પાસે જાઓ. કલિંગના 500 મંત્રીઓ હસ્તિનાપુરની નાચનારી પાસે આવ્યા. એ વખતે ઘરની બહાર નીકળતી હતી, હું પૂરું કરું છું, આ ઘરની બહાર નીકળતી હતી, સમજ્યા કે નહીં. એને કહ્યું, હા અમે કલિંગથી આવ્યા છીએ. પેલીએ કહ્યું, મારે એક ખૂબ અગત્યનું કામ છે, હું બહાર જઈ રહી છું. તમે બિરાજો, ધર્મ શું છે હું તમને કહી શકીશ. હસ્તિનાપુરને નાચનારી કે છે, ધર્મ શું છે હું કહી શકીશ. તમે પણ મારે એક અગત્યનું કામ છે, મંત્રીએ પૂછ્યું એ એવું અગત્યનું કામ તમારે શું છે એને કહ્યું. કહું તમને, એક વર્ષ પહેલા એક સોદાગર અહીંયા આવ્યો, એને કહ્યું હું એટલો બધો શ્રીમંત છું કે તને નાચવા માટે ગાવા માટે રાખી લઉં છું જિંદગી સુધી, મોડામાંથી પૈસા બોલ. એને કીધું 10 લાખ સોના મોટ. કીધું રથમાંથી કોથળીઓ લઈ જા, માણસો પાસે મુકાવી દીધી. હવે આજે રાત્રે હું તારું નૃત્ય જોવા આવીશ. ગયો એ ગયો આવે જ નહીં, અઠવાડિયું થઈ ગયું, મહિનો થઈ ગયો, હું કોઈને બોલાવીને એની પાસે ગાઈ શકતી નથી. તમે તમે જોજો આ ધર્મની સૂક્ષ્મ સમજણ કેવી હોય. હું કોઈ પાસે ગાઈ શકતી નથી, કારણ એનું ધન મારા ઘરમાં પડ્યું છે, હું એનાથી બંધાયેલી છું. અને હજી એને મારું એક ગીત સાંભળ્યું નથી, એક નૃત્ય જોયું નથી, એટલે હું એમાંથી એક સોનામો લઈ શકતી નથી. મેં મારા દાગીનાને વસ્ત્રો બધું વેચી નાખ્યું. એક વર્ષ થયું આજે, હવે હું શું કરું? હું અત્યારે આચાર્ય પાસે જઉં છું, એમને જઈને પૂછું તમે મને માર્ગ બતાવો, હું શું કરું? હવે મારી પાસે વેચવાનું કઈ રહ્યું નથી, મને ખાવાના ફાફા થઈ ગયા. પેલા મંત્રીઓ જોઈ રહ્યા, પેલી એ કહ્યું નાચનારી તમે બેસો, આચાર્ય મહારાજ ધર્મનો ભંગ ન થાય એવો જવાબ આપશે. ધર્મનો ભંગ ન થાય આચાર્ય જવાબ આપી શકે. એટલામાં રથની ઘુઘરીઓ ઝનઝણવા લાગી, સમજ્યા કે નહીં? બધાએ જોયું પેલો સોદાગર આવતો. કથા પૂરી થઈ ગઈ. મંત્રીઓએ કહ્યું ધર્મ લખી શકાય એવી ચીજ નથી, ધર્મ જીવનમાં આચરવાનો હોય. તમે સમજી રહ્યા? હા, લખાય એવી વાત નથી. માનવીનું મન એનું સાક્ષી બની શકે. તમે ને હું જેમ સ્વાધ્યાય કરતો ને, આ જીનવાણીમાં શું ભરેલું છે ખ્યાલ નથી. ગઈકાલે સમય પૂરો થશે, હવે સમજ્યા ને? હા, 10 મિનિટમાં વાર્તાલાપ પૂરો કરું છું, સમજ્યા કે? મેં ગઈકાલે તમને કહ્યું, હા, ઘટના ઘટી જાય, જે થયું એ સારા માટે. આ ધર્મ જ છે ના, હજી આનાથી ઊંચો છે. આ તો પગથિયા છે, તમે આને હું સમજી શકીએ કેવી રીતે ઊંચો છે કહો. આપણી ભૂમિકામાં મારીને તમારી ઘટના ઘટી જાય, પછી જે થયું તે સારા માટે માનવું, આનાથી ઊંચા હોય? હા, જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવ અમારે ત્યાં કહેવામાં આવે છે. કથાનું યોગ જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહેનારા મિત્રોને હું કહું છું, તમને અંદર સમજાય છે જ્ઞાતા દ્રષ્ટા ભાવ શું છે? તે હૃદયની અંદર ભાવધારા અને વિચારધારા ઉપર ને ઉપર જતી હોય, અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેમ ટકે? કથાનું યોગનું એક દ્રષ્ટાંત આપું તમને. લાઓ છે પાસે 3000 વર્ષ પહેલા ચીનમાં લાઓ જે મોટા વિદ્વાન થઈ ગયા, તમે નામ સાંભળ્યું હોય તો, કોન્ફ્યુશિયસ અને એના પણ ગુરુ લાઓ છે. લાઓ જે પાસે એક સફેદ ઘોડો હતો, ઘોડાના એટલા વખાણ થયા ચીનના બાદશાહે કહ્યું મંત્રીઓને, લાઓ જે પાસેથી મોહ માગ્યું મૂલ્ય આપી ઘોડો લઈ લો. મંત્રીઓ જતા હતા, બાદશાહે કહ્યું. ચીનના બાદશાહ એ એક જમાનામાં જાપાન ને ચીનમાં ભગવાનનો અવતાર ગણાતા, કહ્યું 10 ગામ આપી દેજું, કચકચ નહીં કરતા થોડા માટે. લાઓ જે પાસે જઈ મંત્રીઓએ કહ્યું, લાઓઝે કહ્યું, મારે એકનો એક જુવાન દીકરો છે, માગતાને જરૂર હોય તો ભેટ આપી દો. તમે ઘોડો નહીં માગતા? અરે તમે શું વાત કરો છો, તમે ઘોડો નહીં માગતા? હું વેચી જ નહીં મારો ઘોડો. બાથા માથે પેલા લોકો લાહોદરે બાથા માથે લઈ ગયા, સમજ્યા ને? લાહોદરે બાથાને કીધું, ક્ષમા માગું છું, મારો છોકરો વગર મૂલ્ય આપી દો. તમારે ઘોડો જોઈતો હોય આચકી જાઓ, તમે લઈ જાઓ. બાથા ખુશ થઈ ગયા, ચીનના બાથા ખુશ થઈ ગયા. સમજ્યા? આખા ચાઇનામાં આ વાત પ્રચલિત થઈ ગઈ. લોકો તો કહેવા લાગ્યા, અરે બાથા અડધું રાજ આપતા હતા, લાઓઝે નહીં લીધું, લાઓઝે નો ઘોડો, લાઓઝે નો ઘોડો. જૂની કથાઓમાં આવે અશ્વરત્ન છે. એક મહિના પછી ઘોડારમાંથી ઘોડો, હા, દોડું થોડી જંગલમાં નાસી. ઓહો, આખું ગામ ઉદાસ થઈ ગયું. હું કથા પૂરી કરું છું. આખું ગામ ઉદાસ થઈ ગયું, બધા શોક મનાવવા લાઓઝે પાસે આવ્યા. અરે રે, આટલો અમૂલ્ય ઘોડો તમારો ગુમાઈ ગયો? હું જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત કરું છું. હા હા મિત્રો, તમે અંદર જવાનો પ્રયત્ન કરજો. તમે જો આરાધના કરતા હો તો બધા આવીને કહેવા લાગ્યા, ઘણું માઠું થઈ ગયું. લાઓઝે કહ્યું, મારો મૂલ્યવાન સફેદ ઘોડો ગયો, હકીકત છે, પણ ચિત્ર હજી પૂરું થયું નથી. સારા માટે થયું, ખરાબ માટે થયું, શું કહી શકાય? કેમ કહું? બધા કહેનું અટી ગયું છે, અરે ઘોડા જેવો ઘોડો ગયો, હા, અને કહે છે ચિત્ર હજી અધૂરું છે. બાદતા ગામના ગામ આપતા હતા, લાવો તે ગાડો થઈ ગયો છે, લોકો ગયા ઘેરેથી. સમજ્યા કે નહીં? દોઢ મહિના પછી એક દાડો જંગલમાંથી સફેદ ઘોડો દોડતો 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 ગામમાં આવ્યો, અને આવીને લાઓઝેની ઘોડારમાં આવી ગયું. લાઓઝેના નોકરોએ બાંધી દીધો એને. એની પાછળ 400 જંગલી ઘોડા દોડતા આવ્યા. લાઓઝેના લાઓઝેની શેરીમાં બધા નોકરોએ બધાને બાંધી દીધા. લાઓઝેને તો આઈરિશ સ્વીપટેકની લોટરી લાગી ગઈ. અલ્યા, એક એક ઘોડો એ વખતે બહુ મોંઘો, આપણા 20,000 જેટલો. 400 ઘોડા આવ્યા, લોકો આવ્યા ખુશી મનાવવા. તમારે ત્યાં ઓહો હો હો 400 ઘોડા મફતમાં આવી ગયા, તમે તો એટલા નસીબદાર છો, તમારું શું કહેવું? લાઓઝે કહ્યું, 400 ઘોડા આવ્યા એ હકીકત છે, પણ ચિત્ર હજી અધૂરું છે. સારા માટે થયું, ખરાબ માટે થયું, શું કહી શકાય? અલ્યા સમજતો નથી આ, ડોર સ્ક્રુ એનો ઢીલો છે. ગયા લોકો, હા, આ ઘોડાઓને કેળવતા, એક જંગલી ઘોડાને કેળવતા લાઓઝેના છોકરાને ઘોડાએ પાડી દીધો, અને પગની અંદર 3 ફ્રેક્ચર આવ્યા, પગ ભાંગી ગયો. લાઓઝેનો છોકરો પથારીમાં પડ્યો. ડોક્ટરોએ કહ્યું, 2 વર્ષ સુધી પગ સાજો નહીં થાય. અરે રે બાપરા, લાઓઝેને આ વૃદ્ધ ઉંમરમાં એકનો એક જુવાન છોકરો, એટલે આ પગ ભાંગ્યો. લાઓઝેને તો દુઃખ આવી પડ્યું. લોકો આવ્યા, અરે અરે તમારો છોકરો પડી ગયો પથારી આવી. હા, લાઓઝેએ કહ્યું, મારા છોકરાનો પગ ભાંગ્યો છે, 3 ફ્રેક્ચર મોટા આવ્યા છે, 2 વર્ષ સુધી નહીં ઉઠી શકે હકીકત છે, પણ ચિત્ર હજી અધૂરું છે. સારા માટે બન્યું, ખરાબ માટે બન્યું, શું કહી શકાય? કઈ રીતે આપણે જજમેન્ટ આપી શકીએ? અરે છોકરાનો પગ જેવો પગ ભાંગ્યો આ કે છે? હા, ગયા ગામના લોકો. સમજ્યા કે નહીં? 2 મહિના પછી કોઈ બીજો રાજા ચીનના બાદશાહ ઉપર ચડી આવ્યો. ચીનના બાદશાહે ફરમાન કાઢ્યો, ઓર્ડિનન્સ કાઢ્યો, 18 વર્ષથી 48 વર્ષના બધાએ લશ્કરમાં જોડાઈ જવું. ગામના ગવર્મેન્ટ ડોક્ટરે લખી આપ્યું, હા, કે લાઓઝેના દીકરાને ઘોડા ઉપર બેસા એમ નથી, ઊભા થવા એમ નથી, એ માટે